ओम शांति। गुड मॉर्निंग। 27 मई 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, काळो ना काळ बाबा आव्या छे तमने काळ पर जीत प्राप्त करावा। मन मना भवना मंत्र थी तमे काळ पर जीत मेळवशो। मीठा बाळको, काळो ना काळ बापा आव्या छे तमने काल पर जीत प्राप्त करावा। मन मना भवना मंत्र थी ज तमे काल पर जीत मेळवशो। प्रश्न छे, रूहानी बाप आप रूहानी यात्रियों ने कई एक विशेष शिक्षा आपे छे? उत्तर छे, हे रूहानी यात्री, तमे देह अभिमान छोड़ी देही अभिमानी बनो। रावणे अर्धा कल्प थी तमने देही अभिमानी बनाव्या, हवे आत्म अभिमानी बनो। आ रूहानी ज्ञान सुप्रीम रूहज तमने आपे छे, बीजू कोई आपी नथी शकतो। गीत छे, ओम नमः शिवाय, ओम शांति। बाळकोए पोताना बापनी महिमा सांभळी, गवाई पण छे ऊंचामां ऊंचा भगवान। ए छे बधा बाळकोना बाप, बाकी जे पण छे परस्पर बधा भाईओ अने बधाना बाप पण एकज छे, ए छे शिव बाबा। बापे समझाव्यु छे, हे बाळको, भक्ति मार्गमां तमने बे बाप छे, लौकिक बाप अने पारलौकिक बाप। रचयिताथी रचनाने वारसो मळे छे, ते छे हदनो वारसो, आ छे बेहदनो वारसो। बेहदना बाप तो एकज छे जेनाथी बेहदनो वारसो मळे छे, ते छे निराकार। एमनुं नाम छे परमपिता परमात्मा शिव। कहे पण छे शिव परमात्माए नमः, ते छे ऊंचामां ऊंचा। तमारी बुद्धि चाली जाय छे निराकार बापनी तरफ, ते रहे छे परमधाममां ज्यांथी तमे आत्माओ आवो छो। बाप पण त्यां ज रहे छे, તે છે જ સર્વની સદગતિ કરવાવાળા। એમાં પણ ભારત પરમપિતા પરમાત્માની જન્મભૂમિ છે, શિવ જયંતિ પણ અહીં મનાવે છે। એ રૂહાની બાપને જ્ઞાનના સાગર પતિત પાવન લિબરેટર મુક્તિ અર્થાત મુક્તિદાતા ગાઈડ અર્થાત માર્ગદર્શક કહેવાય છે। એ જ દુઃખ કરતા સુખ કરતા છે આ ભારતવાસી જાણે છે। આ દુઃખ છે ભારતમાં ભારત જ સુખધામ, આ દુઃખધામ છે ભારત જ સુખધામ હતું। બાપ બાળકોને બેસી સમજાવે છે, હે ભારતવાસી, તમે વિશ્વના માલિક હતા જ્યારે તમારો આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો। દેવી દેવતા ધર્મ શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ હતા, હવે આ ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ બની ગયા છે। પોતાને પાવન દેવતા કહી નથી શકતા। બાપ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સદગતિ થઈ ન શકે। બાપ કહે છે હું કલ્પના સંગમયુગ પર આવું છું, આ સમય છે જ પતિત દુનિયા, પાવન એક પણ હોતા નથી। ભલે સંન્યાસી પવિત્ર બને છે પરંતુ પછી એમણે પુનર્જન્મ તો અહીં જ લેવાનો છે, પાવન એક પણ હોતા નથી। ભલે સંન્યાસી પવિત્ર બને છે પરંતુ પછી એમણે પુનર્જન્મ તો અહીં જ લેવાનો છે। વિષથી જન્મ લેવો પડે, પાછું જવાનું નથી। જ્યારે ચક્ર પૂરું થાય છે ત્યારે જ બાપ આવીને લઈ જાય છે। અને કહેવાય છે રૂહાની જ્ઞાન સુપ્રીમ રૂહ રૂહાની જ્ઞાન આપે છે। સુપ્રીમ રૂહ જ જ્ઞાનના સાગર પતિત પાવન છે, બાકી શાસ્ત્રોનું જ્ઞાન તો છે ભક્તિ માર્ગ। બાપ કહે છે યજ્ઞ તપ તીર્થ વગેરે કરતા વધારે નીચે ઉતરતા આવ્યા છો। તમે પહેલા સત્તુપ્રધાન હતા, ભારતમાં પવિત્રતા હતી તો શાંતિ સમૃદ્ધિ પણ હતી। હેલ્થ અર્થાત સ્વાસ્થ્ય, વેલ્થ અર્થાત સંપત્તિ બંને હતું। આજથી 5000 વર્ષ પહેલાની વાત છે, આ ભારત સ્વર્ગ હતું। એ સમયે બીજો કોઈ ધર્મ નહોતો, ફક્ત એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો, જે પરમપિતા પરમાત્માએ સ્થાપન કર્યો. સ્વર્ગની સ્થાપના તો એ જ કરશે, મનુષ્ય તો કરી ન શકે. એવું તો નહીં કહેશે કૃષ્ણ રચયિતા છે. ના, રચયિતા એક જ નિરાકાર શિવ છે, બાકી છે એમની રચના. રચયિતાથી રચનાને વારસો મળે છે. બાપ સમજાવે છે, હું તમારો બેહદનો બાપ છું, તમને બેહદનો વારસો આપું છું 21 જન્મોના માટે. તો સૂર્યવંશી ચંદ્રવંશી પવિત્ર ધર્મ સ્થાપન કરું છું. બ્રાહ્મણ ધર્મ છે ચોટલી, સૌથી ઊંચી છે રૂહાની, સૌથી ઊંચ છે રૂહાની બાપ. રૂહોને આપ સમાન બનાવે છે બાપ. જ્ઞાનના સાગર સુખના સાગર છે તો તમને પણ બનાવે છે. ભારત જ સુખધામ હતું, હમણાં તો દુઃખધામ છે. બાપ કેવી રીતે આવે છે આ કોઈને પણ ખબર નથી. સતયુગ આદિથી કળિયુગ અંત સુધી આ બધી હિસ્ટ્રી જિયોગ્રાફી ભારતની છે. આ લક્ષ્મીનારાયણ કેટલા હેલ્ધી વેલ્ધી અર્થાત સ્વસ્થ સંપન્ન હતા, ક્યારેય બીમાર નહોતા પડતા. હમણાં કાળ પર વિજય પામવા શિક્ષા લઈ રહ્યા છે, જેમને કાળોના કાળ મહાકાળ કહેવાય છે. તે તમને કાળ પર વિજય અપાવે છે. નામ પણ સાંભળ્યું, શિવાય નમઃ. તમે એવું તો નહીં કહેશો પરમાત્મા સર્વવ્યાપી છે, કૂતરા બિલાડીમાં છે. આને કહેવાય છે ધર્મની ગ્લાની. બાપની ગ્લાની કરે છે. હમણાં આ છે કલ્પનો સંગમ યુગ. આ સમયે જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવાય છે. હમણાં વિનાશ તો સામે ઊભો છે. ગીતામાં પણ લખ્યું છે, યાદવ કૌરવ પાંડવ ક્યાં કરત ભયે, અર્થાત શું કરીને ગયા. તો સર્વશાસ્ત્રમય શિરોમણી શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનાથી જ પછી બીજા શાસ્ત્ર નીકળ્યા છે. તમે જાણો છો ગીતા છે દૈવી ધર્મનું શાસ્ત્ર. બાપ કહે છે હું આવું છું, તમને શુદ્રથી બ્રાહ્મણ બનાવું છું, પછી દેવી દેવતા બનાવું છું, પછી તમે ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બનો છો. બાપ સમજાવે છે તમે 84 જન્મ કેવી રીતે લો છો. સૌથી વધારે જન્મ જરૂર તે લે છે જે પહેલા પહેલા સતયુગમાં આવે છે. વધારેમાં વધારે 84 જન્મ લીધા છે. આપ ભારતવાસીઓએ ઓછામાં ઓછો એક જન્મ. આ પણ બાપ જ બેસી સમજાવે છે. બાપ વગર કોઈને જ્ઞાનના સાગર નથી કહેવાતો. પતિ પાવન જ્ઞાનના સાગર કહેવાથી બુદ્ધિ ઉપર ચાલી જાય છે. બાપ જ બધાને મુક્ત કરી પાછા લઈ જાય છે. સર્વના સદગતિ દાતા એક જ બાપ છે. અચ્છા, પછી સર્વની દુર્ગતિ કેવી રીતે થાય છે, કોણ કરે છે? સદગતિ સતયુગને, દુર્ગતિ કળિયુગને કહેવાય છે. બાપ કહે છે હું કલ્પ કલ્પ આપ બાળકોને આવીને સદગતિ આપું છું. આપ બાળકો આખા વિશ્વના હિસ્ટ્રી જિયોગ્રાફી જાણો છો. શાળામાં તો અડધી હિસ્ટ્રી જિયોગ્રાફી શીખવાડે છે. સતયુગ ત્રેતામાં કોણ રાજ્ય કરતું હતું કોઈને ખબર નથી. ચિત્ર તો બરોબર છે જ. આ લક્ષ્મી નારાયણ રાજ્ય કરતા હતા. કેટલો સમય તે રાજધાની ચાલી તમે બતાવી શકો છો? ક્રિશ્ચિયન રાજધાની 2000 વર્ષ ચાલી, બૌદ્ધ રાજધાની આટલો સમય ચાલી, ઇસ્લામી એના પહેલા, પછી ચંદ્રવંશી હતા જે 250 વર્ષ ચાલી. સતયુગ ત્રેતામાં સૂર્યવંશી ચંદ્રવંશી જ હતા, બીજો કોઈ ધર્મ નહોતો. તમે જ સૂર્યવંશી ચંદ્રવંશી બનો છો. હમણાં ફરીથી બન્યા છો બ્રાહ્મણ વંશી. આ આખું નાટક ભારત પર જ બને છે. ભારત જ નર્ક અને સ્વર્ગ બને છે. બીજા ધર્મવાળા માટે નહીં કહેવાશે, તે તો સ્વર્ગમાં હોતા જ નથી. કોઈ મળે છે તો કહે છે સ્વર્ગવાસી થયા. પરંતુ સમજતા નથી। ભારતવાસીઓને તો નર્કમાં જન્મ લેવો પડે, સ્વર્ગવાસી સ્વર્ગમાં પુનર્જન્મ લેશે। આપ બાળકો સમજો છો, આ લક્ષ્મીનારાયણ સ્વર્ગવાસી હતા। એમણે આ રાજધાની કેવી રીતે મેળવી, લાખો વર્ષની તો યાદ રહી ન શકે। સતયુગમાં આ શાસ્ત્ર વગેરે હોતા નથી। આ બધી ભક્તિની સામગ્રી છે, સીડી નીચે ઉતરવાની જ છે। સતોપ્રદાનથી સતો રજો તમોમાં આ સીડી ઉતરવામાં 5000 વર્ષ લાગે છે। સતયુગમાં 16 કળા સંપૂર્ણ, પછી ત્રેતામાં 2 કળા ઓછી। આત્મામાં ચાંદીની ખાદ પડી, કોપર અથવા દ્વાપર યુગમાં આવ્યા તો કોપર અર્થાત તાંબાની ખાદ પડી। આ સમયે બિલકુલ જ તમો પ્રધાન છે, આત્મામાં જ ખાદ પડે છે। તમે જ પૂરા 84 જન્મ લો છો। આ રૂહાની બાપ શિવ બાબા આવીને રૂહાની બાળકોને સમજાવે છે, તમારે હવે આત્માભિમાની બનવાનું છે। રાવણની પ્રવેશતા થવાથી બધા દેહ અભિમાની બની જાય છે। હવે સ્વયંને આત્મા સમજવાનું છે। આપણે 84 જન્મ લઈ ભિન્ન ભિન્ન પાઠ બજાવતા આવ્યા છીએ। હવે 84નું ચક્ર પૂરું થયું। હવે તો શરીર પણ જળજળીભૂત થઈ ગયું। દ્વાપરથી રાવણ રાજ્ય થાય છે, સતયુગમાં છે રામ રાજ્ય। સતયુગમાં તમે આત્મઅભિમાની હતા, દ્વાપર કળિયુગમાં તમે દેહ અભિમાની બની જાઓ છો, ન આત્માને ન પરમાત્માને જાણો છો। બાપ સમજાવે છે, આત્મા એક સ્ટાર છે, ભૃકુટીની વચ્ચે ચમકે છે અજબ તારો। એને સિવાય દિવ્ય દ્રષ્ટિને જોઈ નથી શકાતો, એ બિલકુલ જ સૂક્ષ્મ છે। આત્મા જ એક શરીર છોડી બીજું લે છે। આપણે આત્માએ 84 જન્મ લીધા છે। પરમપિતા પરમાત્મા પણ બિંદી છે, એમને જ જ્ઞાનના સાગર, પતિત પાવન, નોલેજફુલ કહેવાય છે। પરમપિતા પરમાત્મામાં સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે। બીજ રૂપ હોવાના કારણે એમને સચ્ચિત આનંદ સ્વરૂપ કહેવાય છે। બાપમાં જે જ્ઞાન છે તે જરૂર સંભળાવવું પડે। આ છે આધ્યાત્મિક જ્ઞાન। સર્વ રૂહોના બાપ આવીને રૂહોને ભણાવે છે, તમારે આત્મઅભિમાની બનવાનું છે। શિવ બાબા આપણને ભણાવે છે, એ જ નોલેજફુલ છે। બાબા જ આવીને સ્વર્ગની રચના કરે છે, તમને સ્વર્ગના લાયક બનાવે છે। આ સૃષ્ટિ ચક્રનું રહસ્ય કોઈ નથી જાણતું। બાપને જ ન જાણવાના કારણે ભારતની આ દશા થઈ છે। ભારતમાં પવિત્રતા હતી તો શાંતિ સમૃદ્ધિ હતા, હમણાં તો છે જ નર્ક, પછી કોઈ સ્વર્ગમાં જઈ કેવી રીતે શકે। બિલકુલ જ પથ્થર બુદ્ધિ થઈ ગયા છે। બાપ કહે છે, હું બાળકોના માટે કોઈ તો સોગાત અર્થાત ભેટ લઈ આવીશ, તમને સ્વર્ગના માલિક બનાવું છું। જેમણે કલ્પ પહેલા વારસો લીધો છે તે જ હમણાં લેશે, મનુષ્યથી દેવતા બનશે। હકીકતમાં પ્રજાપિતા બ્રહ્માના તો બધા બાળકો છે। હમણાં બ્રહ્મા દ્વારા શિવ બાબા રચના રચી રહ્યા છે, બ્રહ્મા કુમાર કુમારી બનતા જાય છે। શિવ બાબાથી વારસો લેવા માટે પુરુષાર્થ કરવાનો છે, તમો પ્રધાનથી સત્તો પ્રધાન બનવાનું છે। બાપ કહે છે, બાળકો મને યાદ કરો તો તમારા બધા વિકર્મ વિનાશ થશે। આ આધ્યાત્મિક જ્ઞાન બાપ સિવાય બીજું કોઈ આપી નથી શકતું। રૂહાની બાપ જ રૂહોને નોલેજ આપે છે। તમે રૂહાની યાત્રા પર છો, દેહ અભિમાનને છોડી દેહી અભિમાની બનો છો। આત્મા અવિનાશી છે, આત્મામાં જ પાઠ ભરેલો છે। આત્મા કેવી રીતે 84 જન્મોનો પાઠ ભજવે છે હવે ખબર પડી છે। આપણે સૂર્યવંશી હતા, પછી ચંદ્રવંશી બન્યા, પછી આપણે સૂર્યવંશી બનવાનું છે। હમણાં બાપ સત્તો પ્રધાન બનવાની શિક્ષા આપે છે, મામે કમ યાદ કરો। ભગવાન વાચ ગીતાના ભગવાન શિવ બાબા છે, ન કે શ્રી કૃષ્ણ. કૃષ્ણનો આત્મા હમણાં શીખી રહ્યો છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ ને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, રૂહાની યાત્રા કરવી, રૂહાની યાત્રા કરવાની અને કરાવવાની છે. સ્વયંને સત્વ પ્રધાન બનાવવા માટે એક બાપને યાદ કરવાના છે. આત્મ અભિમાની બનવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. બીજી પોઈન્ટ છે, કાળ પર વિજય પામવા માટે બાપની શિક્ષાને ધ્યાનમાં રાખવાની છે. સ્વયંને રૂહ સમજી રૂહોને જ્ઞાન આપવાનું છે. વરદાન છે, બાપ દાદાના કર્તવ્યને પોતાના નિશાના બનાવવા વાળા માસ્તર મર્યાદા પુરુષોત્તમ ભવ. બાપ દાદાના કર્તવ્યને પોતાના નિશાના બનાવવા વાળા મર્યાદા પુરુષોત્તમ ભવ. કહેવાય છે, અપની ગોટ તો નશા ચડે, બીજાની કમાણીમાં ક્યારે પણ આંખ ન જવી જોઈએ. બીજાના નશાને નિશાનો બનાવવાના બદલે બાપ દાદાના ગુણ અને કર્તવ્યને નિશાનો બનાવો. બાપ દાદાની સાથે અધર્મનો વિનાશ અને સત્ય ધર્મની સ્થાપનાના કર્તવ્યમાં મદદગાર બનો. અધર્મ વિનાશ કરવાવાળા અધર્મનું કાર્ય કે દૈવી મર્યાદાને તોડવાનું કાર્ય કરી નથી શકતા. તે મર્યાદા પુરુષોત્તમ હોય છે. સ્લોગન છે, નોલેજફુલ બની વ્યર્થ પ્રશ્નોને સ્વાહા કરી દો તો સમય બચી જશે. નોલેજફુલ બની વ્યર્થ સંકલ્પોને સ્વાહા કરી દો તો સમય બચી જશે. અચ્છા, ઓમ શાંતિ. માતેશ્વરીના અનમોલ મહાવાક્ય. જેમના સાથી છે ભગવાન, એમને શું રોકશે આંધી અને તુફાન. જુઓ, આ ગીત સિદ્ધ કરે છે કે આત્મા અને પરમાત્મા બે વસ્તુ છે. ન ઈશ્વર સર્વવ્યાપી છે, કારણ કે જેમના સાથી છે ઈશ્વર તે હાજર હોવા છતાં પણ સૃષ્ટિમાં આટલું દુઃખ કેમ, મનુષ્ય આટલા કંગાળ મોહતાજ કેમ, પરમાત્મા તો સુખ સ્વરૂપ છે. તો સર્વવ્યાપી પરમાત્મા કહેવું એટલે પરમાત્માનું અપમાન કરવું છે. ભગવાનના હાજર હોવા છતાં દુનિયા સુખ સ્વરૂપ હોવી જોઈએ કે દુઃખરૂપ, પછી પરમાત્માને પોકારવાની દરકાર કેમ? તો આ સમય માયા સર્વવ્યાપી છે, ન કે પરમાત્મા હાજર છે. પરમાત્મા ફક્ત એકવાર સંગમ પર આવે છે ત્યારે એમને હાજર નાઝીર કહી શકાય છે. બાકી એમની યાદ બધાના દિલોમાં જરૂર વ્યાપક છે. શરીરને ચલાવવા વાળી શક્તિ તો દરેકમાં ભિન્ન ભિન્ન સંસ્કારવાળી આત્મા છે, ન કે પરમાત્મા છે. હવે વિચાર કરવાનો છે કે પરમાત્માનો સાથ કેમ લીધો છે. આ માયાના આંધી અને તોફાનથી પાર થવા માટે તો જરૂર કોઈ માયાના તોફાન છે, જેનાથી પાર થવા માટે એ પરમાત્માનો સાથ આપણે માંગીએ છીએ. જો એ હાજર હોત તો ન માયાની ઉલઝન હોત, ન એમના સાથ લેવાની માટે યાદ કરવા પડત. તો આપણે આત્માઓ અને પરમાત્મા બંનેનો આ ખેલમાં પાઠ છે. તો જ્યારે પરમાત્મા આવે છે તો એમનો પૂરો સાથ લઈ એમનું થઈ જવાનું છે. ત્યારે જ માયાના તોફાનથી છૂટી શકીશું. ભલે એ બધાના સુખદાતા છે, પરંતુ જે પ્રેક્ટિકલમાં એમનો સહારો લે છે એમને જ સાથ મળે છે. તો એ બાળકોને એક્સ્ટ્રા પ્રાપ્તિ થાય છે. ભલે એ દુનિયાની અંદર આવી ઉપસ્થિત થયા છે, પરંતુ ઓહો, આશ્ચર્યવત દુનિયા એમને ન જાણવાના કારણે એમનો સાથ નથી લેતી. જો એમનો પૂરો સાથ પકડી લે તો મદદ આપવામાં પ્રસિદ્ધ છે. કહે છે, એક કદમ તમે આગળ વધો તો 10 કદમ આગળ આવશો. તો એ સંપૂર્ણ વારસો આપે છે જેમાં કોઈ અપૂર્ણ હોતા નથી, જેમાં કોઈ અપૂર્ણતા નથી હોતી. અચ્છા અચ્છા, અવ્યક્ત ઈશારા, સદા અચળ અડોળ એકર સ્થિતિનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, કોઈ પણ સંકલ્પ આવે તો ઉપર આપીને સ્વયં નિસંકલ્પ થઈ ચાલતા જાઓ. વિચાર આવવો, વિચાર આપવો, ઈશારો આપવો, આ બીજી વાત છે. હલચલમાં આવવું, આ બીજી વાત છે. તો સદા એક રસ, સંકલ્પ આપ્યો અને નિર્સંકલ્પ બન્યા. સદા ધ્યાન રહે કે મારે કર્મેન્દ્રિય જીત બનવાનું છે. કોઈ પણ કર્મેન્દ્રિયની આકર્ષણ પણ એક બાપના બનવા નહીં દેશે, એક રસ સ્થિતિમાં સ્થિત થવા નહીં દેશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.